సంతానం నమో సిద్ధాణం నమో ఆయిరియాణం నమో వజ్రాయాణం నమో లోహే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం మంగళమయ మంగళకరం వీతరాగ విజ్ఞాన నమో తాహి జాతే భయే అరిహంతాది మహాన్ కరి మంగళ కరి హో మహా గ్రంథ పఠన కో కాజ జాతె మిలే సమాజ సబ్ పావే నిజ పద రాజ.
જો આપણે પાઠશાળામાં અંતર્ગત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ઘણા વખતથી ચાલી રહ્યો છે, એમાં આપણે સાતમો અધિકાર છે, સાત તત્વ, એની ચર્ચા આપણે ચાલી છે. એમાં આપણે આઠ ક્વેશ્ચન, એમાં સાત તત્વનું સ્વરૂપ અને એમાં જે જીવ ભૂલ કરે છે એની ચર્ચા આપણે થઈ ગઈ. એનાથી હવે આગળ જરા આજે નવમો અને દસમો ક્વેશ્ચન આપણે જોવાનો છે. હવે આજે આપણે મોક્ષમાર્ગ પ્રકાશકજી ગ્રંથ પણ અહીંયા બિરાજમાન કર્યો છે અને એનું થોડું રેફરન્સ લઈને આપણે આજે ચર્ચા કરવાની છે. જો સાત તત્વની ચર્ચા તો આપણે ઘણી વખત થઈ છે અને બધાને લગભગ નામે ખ્યાલ છે, પરિભાષાઓ પણ ખ્યાલ છે, ખ્યાલ છે ને હવે તો. પણ આજે જે પ્રકરણ આપણે લઈએ છીએ એ કંઈક થોડુંક જુદું છે. જેવી રીતના આપણે નાનપણમાં બાળકોની પાઠશાળા હોય તો એમાં પણ સાત તત્વના નામ સમજાવવામાં આવે, બરાબર. અને જ્યારે થોડા યુથ થઈએ અને મોટાઓની પાઠશાળા હોય તો એમાં પણ સાત તત્વનું નામ, પરિભાષા, એમાં આપણે શું ભૂલ કરીએ છીએ, હે ઉપાદેય, આદિ બધું જે થિયોરેટિકલ વસ્તુ હોય ને એ સમજાવવામાં આવે, બરાબર. હવે આજે આપણે જે સામે ઓડિયન્સ જરા મોટા છે ને, તો વડીલોની એંગલથી સાત તત્વની ચર્ચા આજે આપણે કરવાની છે, જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ડોડરલજી કરે છે. થોડું રેફરન્સ આપી દઉં. મોક્ષમાર્ગ પ્રકાશકનો સાતમો અધિકાર છે. એ સાતમા અધિકારમાં તમે થોડું ફ્લો જુઓ તો પાંચમા અને છઠ્ઠા અધિકારમાં જે અન્ય મતમાં જે મિથ્યા માન્યતાઓ છે એની ચર્ચા કરવામાં આવી છે. સાતમો અધિકાર જે છે એમાં તો જે જીવ જૈન મતાનુયાયી છે, જૈન મતમાં જન્મ્યા છે અથવા એને ફોલો કરે છે, સ્વાધ્યાયાદી પણ કરે છે, ખ્યાલ આવે છે કે? જે જીવો જૈન મતમાં જન્મ્યા છે, સ્વાધ્યાયી છે અને ખોટે ખોટા નહીં, અંતરની ભાવનાથી સ્વાધ્યાય કરે છે, એમને ખરેખર પોતાનું કલ્યાણ કરવું છે એવા જીવો છે. એટલે કે આપણા બધા જેવા જીવો છે, ખ્યાલ આવે છે કે નહીં? અને એના માટે આ સાતમા અધિકારની રચના થઈ છે. પંડિત ટોડરમલજીની વિશેષતા એ હતી કે જે આજુબાજુના જીવોના વિચાર, માન્યતા અને જે જાતના એમના થોટ પ્રોસેસ હતા, એમણે બહુ ઇફેક્ટિવલી એને શાસ્ત્રમાં લખીને પ્રિઝર્વ કરી રાખ્યા છે કે આપણે આ વાંચીએ ને તો આપણને એવું લાગે કે જાણે આપણા જ વિચારો આ મંદિર ન લખી નાખ્યા હોય એવી જાતની આખી ચર્ચા આમાં છે. તો અહીંયા જે સાત તત્વની ચર્ચા છે કોના માટે છે કે જો પહેલા, સોરી, સાતમા અધિકારમાં પહેલા વ્યવહાર, પહેલા નિશ્ચયાભાસીની ચર્ચા કરી. નિશ્ચયાભાસી એટલે કે જે હવે ક્રિયાઓવાદીમાં નથી માનતા, એમ જ માને છે હું તો આત્મા છું અને આત્મા છું તો અત્યારના જ શુદ્ધ છું ને, મારે હવે બીજું કંઈ કરવાની જરૂરત જ નથી. અને પર્યાય તો એના ક્રમમાં પરિણમિત થાય છે, એટલે ક્રમબદ્ધ પર્યાય અનુસાર જ્યારે મારું કલ્યાણ થવાનું હશે ત્યારે થશે, પણ હું તો અત્યારના જ સિદ્ધ સમાન આત્મા છું ને, તો મારે શું કરવાની જરૂરત છે, ખ્યાલ આવ્યો કે નહીં? એમ કરીને એટલો બધો નિશ્ચયનો પક્ષ પકડી લે છે કે વ્યવહારમાં રાગ દ્વેષ આદિ દોષો થઈ રહ્યા છે એના પર ધ્યાન જ નથી. જે વ્યવહારમાં કોઈના પર ગુસ્સો કરી નાખ્યો, કોઈ પાપના કાર્ય થઈ ગયા, જે આપણે ચરણાનુયોગ અનુસાર પાણી આદિ ગાળવામાં અહિંસા બતાવી છે શાસ્ત્રોમાં, તો હું તો શુદ્ધ છું ને મારે બધું ક્યાં કરવાની જરૂર છે, ખ્યાલ આવે ને? એમ કરીને એકદમ વન સાઇડેડ થઈ જાય છે. તો પહેલા એ નિશ્ચયાભાસીની ચર્ચા કરી, પછી વ્યવહારાભાસીની ચર્ચા કરી. વ્યવહારાભાસી કેવા છે કે ક્રિયાઓમાં જ એટલા બધા પડી ગયા છે કે એમને હું આત્મા છું એમ વિચારવાનો ટાઈમ નથી, ખ્યાલ આવે? એ બીજી બાજુ એકદમ બીજા એંગલથી પહોંચી ગયા છે. કેવી રીતના? કે વ્યવહારમાં આપણે શું કરવાનું છે, રોજ શ્રાવકના શટ આવશ્યક છે, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. બરાબર, તો મારે રોજ આટલું દાન આપવું જ, મારે રોજ આટલું સામાયિકમાં બેસવું જ, મારે રોજ આવી રીતના ભગવાનની પૂજા ભક્તિ આદિ કરવી. પછી પૂજ્ય ગુરુદેવ શ્રી કે ને પ્રવચનમાં કે સામાયિકમાં તો બેઠા પણ સામાયિક શું છે એ જ ખબર નથી, તો શું કરે છે, સ્તુતિ આદિ કરે છે ભગવાનને. તમે કોઈ જોઈ છે સામાયિકની ક્રિયા? કે ઓલો આમ ભગવાનને આમ ચારે દિશાઓમાં જે જૈન મંદિરો હોય ને, તો અહીંયા પેલા નમસ્કાર કરે, પછી અહીંયા નમસ્કાર કરે, પછી પાછળ કરે, પછી અહીંયા કરે, એટલે આમ એક જ જગ્યાએ બેસીને પણ આમ ફરતા ફરતા ગણિતમાં ઉભા થાય, સાષ્ટાંગ નમસ્કાર કરે ગણિત. આ બધી બહારની ક્રિયાની વાત કરું છું. સામાયિક ખરેખર તો પોતાના આત્મા પરિણામોમાં થાય છે, જે પોતાના આત્મામાં જે જીવ ડૂબી જાય અનુભવ કરે એને ખરેખર સામાયિક કહેવાય. પણ એની બદલે આ બધી બહારની ક્રિયાઓમાં રહી ગયા, વ્યવહારની ક્રિયામાં જ રહી ગયા અને એક જુદા જ પક્ષમાં વયા ગયા. પહેલા એકદમ ઓલા પક્ષમાં હતા નિશ્ચયમાં, અને આ એકદમ વ્યવહારના પક્ષમાં. આ નિશ્ચયાભાસી અને વ્યવહારાભાસીની ચર્ચા કર્યા પછી પંડિત ટોડરમલજી હવે જે જૈન મતાનુયાયી છે અને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની માન્યતામાં શું ભૂલ કરે છે એની વાત કરે છે. એ સમ્યક દર્શનની માન્યતામાં થનારી ભૂલમાં સાત તત્વોમાં થનારી ભૂલની વાત કરે છે. ખ્યાલ આવે ને, કોન્ટેક્સ્ટ આવે ને કેવી રીતના ચર્ચા કરે છે. જો હવે આપણે અહીંયા નવમો ક્વેશ્ચન જોઈએ છે કે અજ્ઞાનીનું જીવ અજીવ તત્વનું શ્રદ્ધાન કેમ અયથાર્થ છે. જે જીવ, ફરીથી કોન્ટેક્સ્ટ ધ્યાન રાખજો, હવે આપણે સાત તત્વોમાં જે ઓલી બધી ચર્ચા છે ને કે અનાદિકાળથી આ શરીરને જ પોતાપણે માન્યું છે, ખ્યાલ આવે છે ને? તો જીવ તત્વની ભૂલ એ તો ચારે ગતિના જીવોને છે એની વાત નથી. હવે આ વાત એનાથી આગળ વિશેષ છે, કેમ કે આ વાત જૈન મતમાં આવ્યા પછી, શાસ્ત્ર આદિનો અભ્યાસ કર્યા પછી અને એને આ માન્યતા થઈ છે. એટલે આ અગ્રહિત મિથ્યાત્વ નથી, આ તો આ ભાવમાં નવું ગ્રહણ કરેલું ગ્રહિત મિથ્યાત્વ છે. ખ્યાલ આવે છે કે નહીં? જો શું વાત કરે છે, જો અમુક પોઈન્ટ છે, પોઈન્ટ વાઇઝ આપણે ચર્ચા લઈશું. બુક દેખાય છે? હા, નવમો ક્વેશ્ચન છે, એમાં હું એક એક પોઈન્ટ હાઈલાઇટ કરું છું. આપણે જો અજ્ઞાનીને જીવ અજીવ તત્વનું શ્રદ્ધાન કેમ અયથાર્થ છે, તો સૌથી પહેલો પોઈન્ટ, હવે આ જૈન મતમાં આવેલા એવા જીવોની વાત છે કે જેણે સમજો ચરણાનિયોગ, કર્ણાનિયોગ, પ્રથમાનિયોગની જ સ્વાધ્યાય કર્યો છે. ફર્સ્ટ પોઈન્ટ, દ્રવ્યાનિયોગમાં શું આત્મા, શું સાત તત્વ એનો ખ્યાલ જ નથી. તો જો ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે, જૈન શાસ્ત્રમાં કહેલા જીવના ત્રસ, સ્થાવર વગેરે ભેદો, એટલે કર્ણાનિયોગમાં આવે ને કે ગુણસ્થાન, ગુણસ્થાનમાં સોરી જીવ સમાસ, તો જીવ સમાસના કેટલા ભેદ, તો બે ભેદ, ત્રસ અને સ્થાવર. ત્રસમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. સ્થાવરના પૃથ્વી, જલગ્ની, વાયુ, વનસ્પતિ, તો એ બધા ભેદોને તો વાંચી લીધા. પણ આ હું જીવ જ આ બધામાં જાઉં છું એવું પોતાને એમાં કનેક્ટ નથી કરતા, ખ્યાલ આવે? જો અહીંયા વાંચ્યું, ત્રસ સ્થાવરના ભેદો, ગુણસ્થાન માર્ગના સ્થાનના ભેદો, જીવ પુદ્ગલ વગેરેના ભેદો તથા વર્ણાદિના ભેદોને તો જીવ જાણે છે. જીવ જાણે છે એટલે કે આણે એનો સ્વાધ્યાય કર્યો છે. આણે એટલે આપણે, જેમ સમજો આપણે આ બધાનો સ્વાધ્યાય કર્યો છે એનાથી આગળ. પણ અધ્યાત્મ શાસ્ત્રમાં ભેદ વિજ્ઞાનના કારણભૂત અને વિતરાગ દશા થવાના કારણભૂત વસ્તુનું જેવું નિરૂપણ કર્યું છે તેવું તે જાણતો નથી, અને અજીવ તત્વની યથાર્થ શ્રદ્ધા નથી. ખ્યાલ આવે શું કહે છે? કે આપણે જૈન ધર્મમાં તો 12 અંગની ચર્ચા આવે છે ને, 12 અંગમાં તમે જુઓ તો ઘણો ઘણો વિસ્તાર છે. આપણી પાસે તો 12 અંગમાંથી સાવ આમ ટપકા જેટલું જ આવ્યું છે, ખ્યાલ આવે? અને તોય કેટલો વિસ્તાર છે આપણી પાસે અવેલેબલ જે છે એમાં. હવે કોઈ જીવ ચરણાનુયોગના સ્વાધ્યાય તો એકદમ ડિટેલ કરે, પાણી કેવી રીતના ગાળવું, દૂધનું કેવી રીતના શુદ્ધિ કેવી હોવી જોઈએ, ખ્યાલ આવે, સવારથી કેવી રીતના વ્રત આચરણ આદિ કરવા, કર્ણાનુયોગમાં એકદમ ઊંડા ઉતરી જાય, જૈન ભૂગોળની શું વ્યવસ્થા છે, કર્મની 10 અવસ્થાઓમાં શું ઉપશમ અને ઉત્કર્ષણ અપકર્ષણ આદિ, ભાઈ નિર્ધતિને નિકાચિત કર્મથી બચો, ખ્યાલ આવે છે ને, કર્મની ક્ષપણા કરો, આ જાતની ક્રિયા કરો તો કર્મ ખપી જાય, ખ્યાલ આવે છે કે નહીં, આ બધી ક્રિયાઓમાં જ એવા અટવાઈ ગયા કે હું આત્મા છું અને જીવ પોતાના રાગ દ્વેષ ભાવોને કેવી રીતના રોકીને સંવર આદિ પ્રગટ કરી શકે છે, અનુભવ કેવી રીતના કરે એનો ખ્યાલ જ નથી. આ ખ્યાલ આવે છે? આ કોની ચર્ચા ચાલે છે? કે જે જૈન છે, જૈનમાં આવીને એક ખાલી અમુક જ એંગલને જાણ્યો અને બીજા અપેક્ષાઓને જાણી નથી, એની ચર્ચા ચાલે. હવે આપણી પર્સનલી વાત કરીએ તો આપણે ઘણા બધા કેવા છે, આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય હોવાથી આપણને લિનિયેજમાં લગભગ આપણે શું કર્યું, એમના પ્રવચનો સાંભળ્યા અને એમના જે રેકોર્ડેડ પ્રવચન છે બધા દ્રવ્યાની યોગ પર જ છે. હવે એમના જીવનમાં જે ચારેય અનુયોગ હતા એ તો આપણે જોયા નહીં કે એમનું આચરણ કેવું હતું પૂજ્ય ગુરુદેવનું, ખ્યાલ આવે છે ને? સવારના એમનું દિનચર્યા આપણે જોઈએ તો જે જાતનું એમનું આચરણ હતું, જે જાતનું ચોખ્ખું પાણી, ચોખ્ખું ખાવાનું, આખા દિવસની જે સિસ્ટમેટિક એમની વ્યવસ્થા, એકે જરાય ઓલું હિંસા આદિની કોઈ ક્રિયા નહીં, એકે ઓલા લીંબુના ફૂલની તો કેટલી ચર્ચા આવે છે ને પ્રવચનમાં કે લીંબુના ફૂલ પડ્યા હોય તો એની અંદર અસંખ્યાત અનંતા જીવો છે, તો કોઈ બીજાને દૂરથી જુએ પ્રવચન કરતા કરતા તો એને વઢી નાખે કે અરે બાળકોને કેવું ત્યાં રમે નહીં, ત્યાં અનંતા જીવો છે. એમાં એ ચરણાનુયોગના એંગલ, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જ આવતા જે કર્ણાનુયોગના એંગલ છે કે આકાશની અવગાહના કેટલી છે તો અનંત અનંત છે, એના કરતા એ જીવના ગુણો અનંત છે. તો આ બધા એમના જીવનમાં રહેલા ચારેય અનુયોગોને આપણે જોયા નથી ને, આપણે ખાલી એમના દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય કર્યો છે, ખ્યાલ આવે છે ને? તો આ બધી જે કોઈ પણ જૈન ધર્મની બધી જ અપેક્ષાઓને ન જાણીને કોઈ એક અપેક્ષાને જાણીને એમાં અટકી જઈએ તો એને કારણે આ બધા દોષ આવે છે, ખ્યાલ આવે? જો આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો, આગળ વાંચીએ. હવે સેકન્ડ પોઈન્ટ કે જીવ અજીવ તત્વની ભૂલ ક્યાં થાય છે. સેકન્ડ પોઈન્ટ જો વચમાં છે, જો તમને ઓલા ડોટ 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 પછી, જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ મળ્યું બધા, હા, જેમ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં અને વર્ણાદિકમાં અહમ બુદ્ધિ ધારે છે. જો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. જેવી રીતના કોઈ અન્ય જીવ હોય, સમજો કોઈ મુસલમાન છે, કોઈ ક્રિશ્ચિયન છે, અથવા કોઈ તિર્યન છે, ગાય ભેંસ આદિ છે, બરાબર, તો એને પોતા વિશે કેવી માન્યતા છે? એને પોતા વિશે શું માન્યતા છે? કે એ તો એમ જ માનશે ને. હવે કોઈ સપોઝ કોઈ આપણા કોઈ ઓફિસનો કોઈ બોસ હોય સમજો, તો એ શું માને કે અરે હું તો બહુ ઇન્ટેલિજન્ટ છું, હું બહુ ઇન્ટેલિજન્ટ છું, આટલો પાવરફુલ છું અને એકદમ હેલ્ધી ને ફિટ છું, હું આટલી રોજ એક્સરસાઇઝ કરું છું. હા, હેમલભાઈ કોરિલેટ કરી શકો છો કે નહીં? આટલી હું એક્સરસાઇઝ કરું છું, હેલ્ધી ને ફિટ છું, તો શરીરને પણ પોતાનું માને છે, ઇન્ટેલિજન્ટ છું એમ કરીને આત્માના જ્ઞાનાદી ગુણોને પણ પોતાના માને છે, અને બોસ છું એમ કરીને માન કશાય જે થાય છે તો ક્રોધમાન માયાલોભને પણ પોતાના માને છે, ખ્યાલ આવ્યો કે? તો જીવના સ્વભાવ, જ્ઞાનાદિ સ્વભાવ, રાગ દ્વેષ આદિ વિભાવ અને પૂતગલ શરીરની અવસ્થા બધું માનીને એક સત્તા ઉભી કરી છે કે આ હું છું, ખ્યાલ આવે? હવે જેવું કોઈ અન્ય વ્યક્તિ માને છે એવું જ આપણે જૈન થઈને પણ માનીએ છીએ તો આપણે શું ફરક કર્યો? જો એ જ અહીંયા કે છે, જેમ કોઈ અન્ય મિથ્યા દ્રષ્ટિ નિર્ધાર વિના પર્યાય બુદ્ધિથી જાણપણામાં અને વર્ણાદિમાં અહમ બુદ્ધિ ધારે છે, તેમ આ પણ એટલે આ જીવ પણ આત્માશ્રિત જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત ઉપદેશ ઉપવાસ આદિ ક્રિયામાં પોતાપણું માને છે. જે જીવ જૈન થયો, સમજો શ્રાવક મુનિ પણ થઈ જાય, અને પછી એમ માને કે જો મને આટલો સ્વાધ્યાય છે, મને આટલા શાસ્ત્રોનો સ્વાધ્યાય છે, મને બધી નય અપેક્ષા બધું ખબર છે અને મારી ક્રિયા તો જુઓ, આટલા ઉપવાસ આદિ હું કરું છું, આટલા વ્રત તપ આદિ હું કરું છું, આટલા ઉપદાન મેં કર્યા, ખ્યાલ આવે છે ને? તો પહેલું જે આટલું જ્ઞાન હતું એ જ્ઞાન ની ક્રિયા, આટલા વ્રત ઉપવાસ મેં કર્યા એ તો શરીરની ક્રિયા, અને વળી પછી વચમાં શુભ ભાવ કે અરે ભગવાનની પૂજા ભક્તિનો ભાવ તો આપણને ખ્યાલ આવે છે કે તો ઓલા જીવમાં ને આપણામાં શું ફરક થયો કે એણે ખાલી પર પદાર્થમાં સંસારિક પદાર્થમાં પોતાની બુદ્ધિ કરી હતી અને આને સાંસારિક નહીં એટલે ધાર્મિક પદાર્થોમાં પોતાની બુદ્ધિ કરી, પણ જે જીવને છૂટો પાડીને ભેદ પાડીને પૂદગલ આદિથી ભેદ વિજ્ઞાન કરીને અને જે રાગાદિ ભાવ પણ મારા એક સમયના વિભાવ છે માટે મારા નથી એમ કરીને એને પણ કેટેગરીમાંથી કાઢીને જે પોતાના આત્મામાં લીન થવાનું હતું ત્યાં સુધી તો પહોંચ્યા નહીં. ખ્યાલ આવે છે કે નહીં? આપણને કોરિયર થાય છે કે નહીં? હવે જો ઘણી વાર થોડા આપણે સ્વાધ્યાય હોય ને અને થોડો વિચાર ચિંતન કરતા હોય ને તો એક આમ ભાવભાષણ જેવું થાય કે હા જો મને જ્ઞાન થઈ રહ્યું છે. ખ્યાલ આવે? આપણને પર્યાયમાં ભાવભાષણ જેવું થાય કે જો મને જ્ઞાન થઈ રહ્યું છે, હા જો મને આજે ગુસ્સો આવી ગયો, તો જે એ પણ વિચાર કરે છે તો એ પણ જો મને ગુસ્સો આવી ગયો, જો મને જ્ઞાનાદિનો અનુભવ થાય છે, તો આ મને મને કરીને ભલે પોતાના ચિંતન મનનમાં તો છે પણ હજી પણ જે શુદ્ધ આત્મા સુધી પહોંચવાનું છે ત્યાં સુધી ન પહોંચીને જો મને આમ થયું મને આમ થયું મને આમ થયું કરીને પર્યાયમાં જ આ બધા ભાવોને પકડી રાખ્યા હતા તો એણે પણ ક્યાં ભેદ વિજ્ઞાન કર્યું? ખ્યાલ આવે? જો વાત સૂક્ષ્મ છે થોડી, વિચાર કરવા જેવી વાતો છે. અને આ પંડિત ટોડરમલજી અને ક્યાં લખે છે કે જે જૈન મતમાં આવીને આવી ભૂલો કરે છે એટલે પહેલા એમણે પોતે જ ક્વેશ્ચન ઉપાડ્યો કે હવે જે જૈન મતમાં આવ્યા છે એ તો સમ્યક દ્રષ્ટિ થઈ ગયા કે નહીં, હવે એને શું તકલીફ છે? આટલી બધી તમે કીધી પાંચમા ને છઠ્ઠા અધિકારમાં આ બધી માન્યતાઓ અમે છોડીને આવ્યા, હવે હવે તો અમે સાચા દેવશાસ્ત્ર ગુરુને માનતા થઈ ગયા છે ને, હવે શું તકલીફ છે? હવે તો અમને સમ્યક દર્શન થઈ જવું જોઈએ. તો ક્યાં આવીને અટકે છે એની વાત ચાલે છે. ખ્યાલ આવે? જો આગળ વાંચે, થર્ડ પોઈન્ટ વાંચે છે. આ બે પોઈન્ટ આપણા થયા, પહેલું કે અધ્યાત્મના એંગલને જાણતો નથી, બીજું કે એણે જે પોતાના સ્વભાવ વિભાવ અને પરપદાર્થ એને મળાવીને એક એક સત્તા ઉભી કરી છે અને જેવું કોઈ અન્ય વ્યક્તિ કરે છે એવું જાણે કર્યું છે, એમાં કંઈ ફરક પાડ્યો નથી. જો હવે થર્ડ પોઈન્ટ, વળી કોઈ વખત શાસ્ત્ર અનુસાર સાચી વાત પણ બતાવે. હા, જેવી રીતના કોઈ સ્વાધ્યાયકાર છે, સ્વાધ્યાયકાર શું કરે છે? શાસ્ત્રને અનુસાર સાચી વાત બતાવે છે. બરાબર, શાસ્ત્રમાં તો સાચી વાત કીધી છે ને. સમયસારજી પરમાગમનો સ્વાધ્યાય ચાલતો હોય તો સમયસારજી પરમાગમમાં તો સાચું તત્વ ભરેલું છે ને, તો જે વાંચનારો એને સમ્યક દર્શન થઈ જવું જોઈએ. અચ્છા ચલો, વાંચનાર નહીં, આપણે ઘર બેઠા સ્વાધ્યાય કરતા હોય સમયસારજી પરમાગમનો, તો ખોલતાની સાથે પહેલું વાક્ય વાંચતા જ સમ્યક દર્શન થઈ જવું જોઈએ કે નહીં? જેવી રીતના છઠ્ઠી ગાથા વાંચીએ તો હું પ્રમત પણ નથી અપ્રમત પણ નથી અને હું તો એક જ્ઞાયક ભાવ છું, તો આવી ગયું ને બધું, હવે શું બચ્યું? તો સમ્યક દર્શન થઈ જવું જોઈએ. તો ક્યાં આવીને અટકે છે? તો જો એની વાત હવે કરે છે કે કોઈ વખત શાસ્ત્રને અનુસાર સાચી વાત પણ બતાવે છે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી. અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી, એ આટલું પોર્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એના ઉપર આવીએ છે, જેમ કોઈ કેફી મનુષ્ય, કેફી એટલે કોઈ દારૂડિયો હોય, એ દારૂડિયો પોતાના ઘરે આવીને ક્યારેક પોતાની માતાને એની વાઈફ કે, અને કોઈક દિવસ સપોઝ માતાને માતા પણ કે, તો પણ એ રિલાયબલ નથી કંઈ, કેમકે એને એવું કંઈ નિર્ધારરૂપ નિર્ણય નથી. આ તો અત્યારના આજે સાચું કહી દે છે બાય મિસ્ટેક, પણ એને સાચી શ્રદ્ધા હોય એવું કોન્ફિડન્ટલી કહી શકાય નહીં. જેવી રીતના મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યક દર્શન કહેતા નથી. એવી રીતના કોઈ શાસ્ત્ર સ્વાધ્યાયી જીવ હોય, શાસ્ત્ર સ્વાધ્યાયી શું, આપણે બધા એકબીજા સાથે ધર્મની ચર્ચા નથી કરતા હંમેશા કે અરે સંસારમાં કાંઈ જ કરવા લાયક નથી, સાચે એક પોતાના આત્મામાં જ ડૂબી જવા લાયક હશે. અહીંયા સ્વાધ્યાય હોલમાં આવી ચર્ચા થાય અને જસ્ટ બહાર જઈને આપણું કેમ નોર્મલ સંસારિક કાર્ય ચાલુ નથી થઈ જતું, આ કેમ થઈ જાય છે? આપણે તો જૈન મતાનુયાયી છે, સાચા દેવશાસ્ત્ર ગુરુને માનીએ છીએ, પૂજ્ય ગુરુદેવશ્રી એ કીધેલું સાચું તત્વ માનીએ છીએ અને ફૂલ કોન્ફિડન્સ છે કે આ જ સાચું છે, તોય પાછું કેમ બહાર જઈને આવું થઈ જાય? કેમ કે જેવો અંતરંગમાં નિર્ધાર રૂપ શ્રદ્ધાન હોવું જોઈએ એવું નથી. ગુરુદેવશ્રીએ કીધું છે કે આત્માના અનુભવમાં આટલું સુખ ઉત્પન્ન થાય છે એટલે આપણે પણ કહીએ છીએ કે આત્માના અનુભવમાં સુખ ઉત્પન્ન થાય. સમ્યક દર્શનમાં હા 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 આનંદનો અનુભવ ખ્યાલ આવે. સુખી કોણ? જે સમ્યક દ્રષ્ટિ જીવ છે. નિર્ધાર નક્કી કર્યું કે ખાલી કોઈએ કીધું છે એટલે આપણે પણ કહી દીધું? ખ્યાલ આવે. રિયલ સિચ્યુએશન આવી બને છે કે ખાલી શાસ્ત્રમાં કીધું છે અથવા ખાલી કોઈએ કીધું છે એટલે દેખાદેખી કહી દે. આપણે ઘણીવાર ઓફિસમાં કે ઘરમાં ન થાય, ઘરમાં કોઈ મેળ હોય એને આપણે કહીએ કે આમ બનાવજો તો એ પહેલાં હા પડી જાય, હા 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 મેમ સાહેબ. અથવા ઓફિસમાં કોઈ યસ સર યસ સર, અને પછી એને સમજાયું જ ન હોય એકચ્યુઅલી કે શું કરવાનું કીધું. એવું ન થાય ઘણીવાર? બસ આપણું એવું છે કે આપણે કહી દઈએ કે હા આત્માના અનુભવમાં જ સુખ છે, પણ એકચ્યુઅલી અંદર જેવું સમજાવવું જોઈએ નિર્ધાર રૂપ એવું સમજાયું નથી, ત્યાં જઈને જીવની જીવ અજીવ તત્વની ભૂલ આવે છે. ખ્યાલ આવે? જો હજી આગળ પોઈન્ટ છે પાછી નેક્સ્ટ પેજ પર આવ્યું નીચે. જો આગળ નેક્સ્ટ પેજ. વળી જેમ કોઈ બીજાને કોઈ બીજાની બીજાથી ભિન્ન બતાવતો હોય એમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે. ખ્યાલ આવે? શું કહે છે? કોઈ બીજાને કોઈ બીજાથી ભિન્ન ન બતાવતો હોય. આપણે વાંચીએ ને કે આ શરીર અને આત્મા ભિન્ન છે, તો શરીર કોઈક જુદું છે અને આત્મા કોઈક જુદો છે અને જાણે બે ભિન્ન ન હોય, એવી જ રીતના આપણે ચર્ચા કરીએ છીએ. એમાં આત્મા હું છું અને આ શરીર મારાથી ભિન્ન છે, આ શરીર ભિન્ન છે એમ કરીને એમ એક પાર્ટીમાં પોતાને ઉભા રાખતા નથી. જો અહીંયા શું કહે, વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે, પરંતુ હું તે શરીર આદિથી ભિન્ન છું એવો ભાવ ભાસતો નથી. આપણને જ્યારે એવું આમ તમને જો એક આપણે થોડુંક હિસ્ટ્રીમાં બેકવર્ડ જઈએ તો જ્યારે ફેબ્રુઆરી માર્ચનો પીરિયડ હતો ને તો ચાઇનામાં બહુ બધું કોરોના સ્પ્રેડ થઈ ગયું, તો આપણને શું થયું કે હા જો યાર કોરોના સ્પ્રેડ થઈ ગયું, જો બહુ ખરાબ થયું બહુ ખરાબ થયું. પણ ક્યારેક આપણા ઘરે પણ આવશે એવો ત્યારે વિચાર નહોતો, ત્યારે આપણને એટલું રિયલાઇઝેશન નહોતું કે આવું લોકડાઉન થઈ શકે અથવા તો એને કારણે આ બધા ઇમ્પેક્ટ આવી શકે. અરે ત્યાં ત્યાં બધું ફેલાઈ ગયું બહુ ખરાબ, પછી ત્યાંથી અરે યુએસમાં બી ફેલાઈ ગયું અરે બહુ ખરાબ થયું બહુ ખરાબ, અરે યુરોપમાં બી ફેલાઈ ગયું બહુ ખરાબ થયું બહુ ખરાબ થયું, અને પછી જ્યારે અહીંયા આવવા લાગ્યું ત્યારે આપણને રિયલાઇઝેશન થયું કે ઓ આને ખરાબ કહેવાય એકચ્યુઅલી. તો આપણને ક્યારે ખબર પડે છે? જ્યારે આપવીતિ થાય તો આપણને એનું ભાવ ભાષણ પૂર્વક ખબર પડે છે આને કારણે આ તકલીફ થઈ શકે. સમજો કોઈને સામેવાળાને કોઈ હર્પીસ નીકળું હોય, તમે ખ્યાલ છે હર્પીસ બીમારી આમ પોટલા પોટલા થઈ જાય અને અતિશય બળતરા થાય, તમે ઇમેજિન ન કરી શકો એટલી આમ આમ હવાનો ઓલું લહેર પણ વાય ને તો એટલી સહન ન થઈ શકે એટલી બળતરા થાય. તો કોઈ કે અરે બહુ બળે છે, હા યાર કેટલી ખરાબ બીમારી છે, હા બહુ બળે છે બરાબર, પણ એ જે બરાબર કહે છે તો એને એકચ્યુઅલી ફીલ થતું નથી કે કેટલું ખરાબ છે. હવે જ્યારે એને ચેપ લાગે અને સપોઝ એને થઈ જાય તો એને ખબર પડે કે એકચ્યુઅલી કેટલું ખરાબ છે. ખ્યાલ આવે છે કે નહીં? બસ એવી જ રીતના જ્યાં અહીંયા વાત ચાલે છે કે શરીર અને આત્મા ભિન્ન છે તો આ બોલવામાં આપણે તો કહી દઈએ એક સેકન્ડમાં, પણ અંદર જેવું ફિલિંગ આવવું જોઈએ એ કહેવાની સાથે એવું ફિલિંગ આપણને આવતું નથી. સપોઝ અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી દેવ વિમાનમાં આવે અને બધાની સામે આપણને કહે કે સોમિલ તારી સાધના બહુ સરસ છે ભાઈ, તું તો નિકટ ભવિ છે, આપણને આટલું કે તો આપણને એમ કેટલા આપણે આકાશમાં ઉડી જઈએ. અરે ગુરુદેવશ્રી આપણા વખાણ કર્યા, અરે ગુરુદેવશ્રી આપણા વખાણ છે કે નહીં, તો ત્યાં એવી ફિલિંગ કેમ આવે છે? કેમ કે એમને કહેતા, એ નામ કહેતા જ આપણને અહીંયાથી એવો ભાવ પ્રગટ થાય છે કે હા જો આ મારી વાત કરે, ખ્યાલ આવે છે ને, આ મારી વાત કરે છે એવું જો અંદરથી કનેક્ટ થાય તો જીવને એવો ભાવ આવ્યા વગર રહે નહીં. એવી જ રીતે અહીંયા જ્યાં એમ કહેવામાં આવે છે, પૂજ્ય ગુરુદેવશ્રી જ કહે છે ને, ભલે અત્યારના દેવ વિમાનમાંથી નહીં પણ ઓડિયો ટેપમાં કહે છે કે તું પરમાત્મા છે, બરાબર છે, હું પરમાત્મા છું, બરાબર છે. અને પછી બહાર જઈને તો આપણું જે કાર્ય ચાલે છે ચાલે જ છે ને, તો કેમ એવું થાય છે? કેમ કે એમાં ઓલું કનેક્ટ બેસતું નથી. જો એ કનેક્ટ બેસે તો આપણા પરિણામ, આપણી જીવનશૈલી, આપણું રહેણ સહેન બધું બદલ્યા વગર રહી શકે નહીં. ચાલો આગળનો પોઈન્ટ વાંચે, આ ફિફ્થ પોઈન્ટ છે. વળી પર્યાયમાં, થર્ડ લાઈનનો લાસ્ટ વર્ડ, વળી પર્યાયમાં જીવ પૂતગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નિપજી માને છે. પણ આ જીવની ક્રિયા છે અને તેમાં પૂતગલ નિમિત્ત છે, તથા આ પૂતગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે, એવો ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. આપણે શું થાય, મંદિરજીમાં આવીએ, ભગવાન સિમંદર ભગવાનની પ્રતિમા જોઈએ એટલે આપણને અહીંયાથી ઓહો ભાવ પ્રગટ થાય કે ઓહો હો, સાક્ષાત જીવન સ્વામી, વિદેહ ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર ભગવાન, જેમની દિવ્ય ધ્વનિ નિરંતર ખરી રહી છે અને લાખો કરોડો જીવો એનો લાભ લઈ રહ્યા છે, આપણે પણ પરોક્ષ રૂપે એમનો લાભ લઈ રહ્યા છે, તો કેવું એમના પ્રતિમાને જોઈને અંદરથી ભાવ ભાસે કે નહીં? તરત જ. તો એ પ્રતિમા શું છે, જીવ છે કે પૂતગલ છે? પૂતગલ છે. અને ભાવ કોને ભાસે છે? જીવને ભાસે છે કે નહીં? તો અહીંયાથી આ જીવને ભાવ ભાસ્યો તો એમાં એ પ્રતિમાજી ફક્ત નિમિત્ત હતા, કેમ કે ભગવાન તો હંમેશા છે કે નહીં? અહીંયા જે આ છોટુને લોકો બધું કરે ને, ઝાડું બાડું કાઢે, પૂજાની સામગ્રીઓ રખે, એ તો આખો દિવસ મંદિરમાં હોય છે કે નહીં? ભગવાનની સામે જ સામે, તો એમને તો આખો દિવસ એવા જ ભાવ આવવા જોઈએ. આવે છે? કોઈને પણ ના આવી શકે. એમને તો શું, આખો દિવસ સામે હોય તો કોઈને પણ ના આવી શકે. પોઈન્ટ શું છે કે જ્યાં આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે તો એમાં ભગવાનની પ્રતિમા ત્યાં ફક્ત નિમિત્ત છે, અને આવા ભાવ મારા જ અંદરથી ઉત્પન્ન થયા, એ પણ મારા જ રાગ દ્વેષ આદિ ભાવો છે, ખરેખર આવું મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો જાણનાર દેખનાર છે, એવું અંદરમાં ડિટેલથી એટલું ભાસતું નથી. આપણને શું તરત તરત આપણી માન્યતામાં શું બેસી જાય, આ તો ભગવાનને કારણે મારા આવા ભાવો ઉત્પન્ન થયા. ખ્યાલ આવે છે ને? મેં તો એક સારું એક્ઝામ્પલ લીધું ભગવાનની પૂજા ભક્તિ. હવે બહાર રસ્તા પર જઈએ ને એક્સિડન્ટ થઈ જાય તો તરત કેવા ભાવ આવે આપણને, કે અરે તારે જ કારણે આમ ગયું, તને તો હું છોડીશ નહીં. આવે છે કે નહીં? તરત સામેવાળા પણ દોષ નાખી દઈએ છીએ ને, અને આપણે જીવનના બધા જ કાર્યોમાં આવું આપણે ઇમેજિન કરી લઈએ. તો ત્યાં જીવના ભાવો અમુક છે અને ત્યાં પૂતગલ નિમિત્ત છે, અથવા ઘણી જગ્યાએ પૂતગલની ક્રિયાઓ થાય છે અને એમાં જીવ નિમિત્ત છે. એવું જે ડિટેલ ભાવ વસ્તુ સ્વરૂપનું આખું ક્લેરિટી થઈને જે ભેદ વિજ્ઞાન થવું જોઈએ એવો ભાવ ભાસતો નથી. જો આ ટોડરમલજીનું આખું વજન આ જે આ પોઈન્ટ છે, ચાર પાંચ પોઈન્ટ કીધા ને, એમાં સેના ઉપર છે કે એવો ભાવ ભાસતો નથી, ભાવ ભાસતો નથી. જો એક બીજો એક્ઝામ્પલ આપણે લઈએ, જેવી રીતના સમજો કે કોઈ બે જણ, બે વ્યક્તિ ચેસ રમે છે, એ ચેસ રમતા હોય ત્યાં કોઈ ત્રીજો વ્યક્તિ આવે અને બેમાંથી એકને કહે કે અરે ભાઈ તું અહીંયા શું શાંતિથી રમે છે, જા જલ્દી, તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તો આની સિચ્યુએશન કેવી થવી જોઈએ? આજે હે શું વાત કરો છો, મારા પપ્પાની તબિયત ખરાબ છે, અરે મને તો ખબર જ નહીં, અરે હું જાઉં ભાગું ભાગું. હવે આજે એની એક્શન થઈ અને જે રિએક્શન થયું એનું રિએક્શન કે અરે શું વાત કરો છો, મને ખબર જ નહીં શું થયું, અચાનક શું થયું, આમ તેમ આમ તેમ, અને જેની ભાગવારૂપ ક્રિયા થાય એની પાછળ રૂટ કોઝ શું છે, એની પાછળ રૂટ કોઝ શું છે કે જે મેસેજ આપવામાં આવ્યો એ મેસેજ આણે સાંભળ્યો અને એને અંદર ક્લિક થયું કે અરે આ તો મને કહે છે અને મારા પપ્પાની તબિયત સારી નથી. એ જે ક્લિક થયું અંદર એને કહેવાય ભાવ ભાષણ થયું. ખ્યાલ આવે છે ને? તમે ભાવ ભાષણનું ભાવ ભાષણ થાય છે કે નહીં? જે અંદરથી આપણને એક એક એને સાથે એસોસિએશન થવું જોઈએ કે આ તો મારી જ વાત કરે છે અને મારા ભલાની વાત કરે છે. જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી જેટલી પણ બાહ્યમાં બધી આપણે મથામણ કરીએ ને એનો કાંઈ ફાયદો નથી. હવે બીજો સિનારિયો, આ બંધ ચાલુ થાય છે. ઓકે, બીજો સિનારિયો લઈએ કે સપોઝ ઓલાએ મેસેજ આપ્યો કે ભાઈ તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે અને આણે માથું નીચું કરીને હા હા, અરે ભાઈ રમને તારી વારી છે, તો ઓલો શું કરશે માણસ જે મેસેજ આપવા આવ્યો હતો એ શું કરશે? અરે ભાઈ તને સંભળાતું નથી, અરે તારા પપ્પાની તબિયત ખરાબ છે, જા જલ્દી. હા હા ખબર છે ભાઈ, હવે ચાલો ચાલો. હવે જો એની ક્રિયા એમને એમ ચાલુ રહે તો એનો મતલબ શું સમજવો? જો આ જે રમે છે જેના પપ્પાની તબિયત ખરાબ છે એની એમને એમ એક્શન ચાલુ રહે તો એનો મતલબ શું સમજવો? કે જે મેસેજ આપવામાં આવે છે એ મેસેજ હજી આને સમજાયો જ નથી ને, એમ જ નક્કી થયું ને. કાં તો પછી એના એટલા માલ ઇન્ટેન્શન્સ છે કે એના પપ્પાથી એનો ઝઘડો થયેલો છે કે વોટ એવર, એ આપણે એટલું ઇમેજિન નહીં કરીએ આગળ, પણ એટલું બેઝિક તો એટલું થયું ને કે ભાઈ કાં તો એને મેસેજ સમજાયો નથી એટલે આગળ એનું એવું રિએક્શન આવ્યું નથી. બરાબર, એવી જ રીતે અહીંયા તો પૂજ્ય ગુરુદેવશ્રી આપણને વારંવાર કહે છે ને કે ભાઈ બધા જ પરમાત્મા છે, બધા પરમાત્મા થાઓ. એક એક પ્રવચનમાં આપણને એક જ ઉપદેશ આપે છે કે નહીં? અને તો પણ આપણી બહારની ક્રિયાને બધું બદલાય છે કે નહીં? બોલો, આપણે આ તો સેલ્ફ ઇવેલ્યુએટ કરવાનું છે ને બધા જ. જો આપણા જિંદગીમાં આપણા જીવનમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પણ કંઈક ચેન્જીસ દેખાય ને તો દેટ મીન્સ કે વી આર ઓન ધ રાઈટ ટ્રેક. એ થોડુંક થોડુંક સિંકિંગ થાય છે, પણ જો સાવ કાંઈ બદલાવ ન દેખાયો હોય, 10-15 વર્ષમાં આપણું જીવન એમને એમ જ ચાલતું હોય, તો એનો મતલબ કે જે ભાવ ભાસવો જોઈએ એવો ભાવ ભાષણ થયું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આ પંડિત ટોડરમલજીની આ જ વિશેષતા છે કે આપણા જ ભાવો એ આપણને જ લખીને બતાવે છે આપણા જીવનમાં. હવે આ વિચાર કરો, આપણે 4-5 પોઈન્ટ જે જોયા એ 4-5 નહીં તો એમાંથી 2-3 પોઈન્ટ તો લાગુ પડે જ છે ને બધાના જીવનમાં. તો 7 તત્વની જે સાચી માન્યતા એનો મતલબ શું? શું એની પરિભાષા વાંચી ગયા? શું એનું જે શું મિસ્ટેક થાય છે અને શું સાચું સ્વરૂપ છે? જે 7 તત્વોમાં જે ભૂલ થાય છે અને એનું સાચું સ્વરૂપ શું છે એ આપણે થિયોરેટિકલી વાંચી લીધું તો શું સમજી ગયા આપણે? સ્પેશિયલી જે યંગસ્ટર્સ કોઈ સાંભળતા હશે ને તો એમને શું થાય, અરે આ તો આપણે વાંચેલું છે, આ તો આપણને ખબર છે, એમાં શું છે? 7 તત્વો તો ખબર છે, એના નામે ખબર છે, એની પરિભાષાએ ખબર, બધું ખબર છે, તો સમજી ગયા કે નહીં? ખબર તો આપણને જો બધું જ છે, કેમ કે જે સંઘની પંચેન્દ્રિય તિર્યંચ હોય ને એને તો ખાલી એટલું કે ભાઈ તું આત્મા છે, અને એને તો સમજાય બી નહીં, આપણી ભાષા કઈ એને સમજાય થોડી, અને તો એને સમ્યક દર્શન થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જેટલા પણ આ મંદિરજીમાં આવે છે, ગુરુદેવશ્રી આદિના પ્રવચન સાંભળે છે, અથવા ક્યારેક પણ જીનવાણી એક વાર પણ ખોલીને સાંભળી છે, વાંચી છે ને, જેને એટલું પણ ખબર છે કે આત્મા નામની કોઈ વસ્તુ છે, એની પાસે ઇનફ જ્ઞાન છે કે સમ્યક દર્શન પ્રગટ થઈ શકે. કોઈ પણ સંઘની પંચેન્દ્રિય જીવ એટલું તો તાકાત લઈને જ આવે છે કે એને તરત સમ્યક દર્શન આ ભાવમાં પ્રગટ થઈ શકે, અને તોય નથી થયું તો હવે ક્યાં અટક્યા છે? હવે વિચાર તો એ જ કરવો પડશે ને કે આપણે ક્યાં અટક્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આ સાત તત્વોનો ટોપિક આમ તો જૈન ધર્મનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે જેને આપણે કહીએ છીએ ને પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન થઈ જાય તો એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયા વગર રહેતું નથી. હવે જેને આટલું જ્ઞાન થઈ જાય તો એને આગળ બીજું કાંઈ ભણવાની પણ જરૂરત નથી. ખ્યાલ આવે છે ને? એ તો આ તત્વનું મહત્વ સમજાવવા માટે એવી રીતના વર્ણન કરવામાં આવે છે. તો આ તો આપણે ખાલી જીવ અજીવ તત્વની ભૂલ જોઈ. હજી દસમો ક્વેશ્ચન છે એમાં આશ્રયબંધ તત્વની ભૂલનું વર્ણન છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અને આજે મૂળ મોક્ષમાં પ્રકાશકજી પરમાગમ છે તો એમાં તો સાતેય તત્વની ભૂલનું આવી જ રીતે આપણે જીવની ક્યાં ક્યાં ભૂલ થાય છે, આપણા જેવા જૈન મતાનુયાયી સ્વાધ્યાયી જીવ અને ક્યાં આ ભાવમાં નવું નવું એવું ગ્રહણ કરી લે છે કે જેને કારણે આપણી ભૂલો થાય છે, એનું ડિટેલમાં વર્ણન છે. એ તમે જરા ડિટેલમાં વાંચીને સ્વાધ્યાય કરજો. આપણે જીવવાની સ્થિતિ લઈએ છીએ. હે જિનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જિનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમ. બોલો જિનવાણી માત નો જય હો.